એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે યુદ્ધ અને રણનીતિની દુનિયાને જોવાની રીત બદલી નાખી.
હા, કાર્લ વોન ક્લોઝવિટ્ઝનું ઓન વોર.
બરાબર, યુદ્ધ પર. અને રસપ્રદ વાત એ છે કે આ પુસ્તક કંઈ ફક્ત લશ્કરી લોકો માટે જ નથી, ખરો ને? એની વાતો આજે પણ આપણને બધાને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે.
બિલકુલ. જુઓ, પુસ્તક લખાયું તો લગભગ 200 વર્ષ પહેલા, પણ એના જે મૂળભૂત વિચારો છે ને એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
કેમ એવું?
કારણ કે ક્લોઝવિટ્ઝ યુદ્ધને ખાલી સૈનિકોની લડાઈ નથી ગણતા, એ એને મતલબ રાજકારણ સાથે, સમાજ સાથે અને છેવટે તો માણસના સ્વભાવ સાથે જોડે છે. એ સમજાવવાની કોશિશ કરે છે કે યુદ્ધ ખરેખર છે શું, એનો અસલી હેતુ શું હોય છે અને વાસ્તવિકતામાં એ કેટલું ગૂંચવાળાભણ્યું બની જાય છે.
અને પેલો એમનો પ્રખ્યાત વિચાર, યુદ્ધ એ અન્ય માધ્યમો દ્વારા રાજનીતિનું સાતત્ય છે. મને લાગે છે આ એક વાક્ય જ કેટલું બધું કહી જાય છે. આજે પણ ઇન્ટરનેશનલ રિલેશન્સ હોય કે પછી બિઝનેસ સ્ટ્રેટેજી, આ વિચારનો પડઘો સંભળાય છે.
ચોક્કસ. તો ચાલો આજે આ મહાન વિચારક અને એમના આ અઘરા પણ મહત્વના પુસ્તકને જરા સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
શરૂઆત કરીએ લેખકથી જ. કાર્લ વોન ક્લોઝવિટ્ઝ કોણ હતા? એ મતલબ શું હતું એમના જીવનમાં જેણે એમને યુદ્ધ પર આટલું ઊંડું લખવા પ્રેર્યા?
ક્લોઝવિટ્ઝની જે સૌથી મોટી ખાસિયત હતી ને એ હતી કે એ ખાલી થિયોરી લખનારા નહોતા, એ પોતે પ્રુશિયન આર્મીમાં જનરલ હતા.
ઓ, એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ હતો
ઘણો બધો. વિચાર કરો, ફક્ત 12 વર્ષની ઉંમરે એ સેનામાં જોડાયા હતા અને પછી જે યુરોપમાં નેપોલિયનના યુદ્ધો થયા એમાં એ સક્રિય રીતે લડ્યા હતા. એમણે 1806માં જેના ઓર્સ્ટેડની પ્રુશિયા માટે જે કારમી હાર હતી એ જોઈ, 1812માં રશિયાના અભિયાનમાં નેપોલિયનની સેનાની જે હાલત થઈ એના સાક્ષી હતા. આ બધું એમણે નજરો નજર જોયેલું.
એટલે એક તરફ યુદ્ધભૂમિનો આવો સીધો કઠોર અનુભવ અને બીજી તરફ
એક ઊંડું ચિંતન કરવાની વૃત્તિ. એ માત્ર સૈનિક નહોતા, એક બૌદ્ધિક હતા, ઇતિહાસકાર હતા. પ્રુશિયન વોર કોલેજ, જે એમની એકેડેમી હતી, એના ડિરેક્ટર પણ રહ્યા. એટલે આ જે બેવડું વ્યક્તિત્વ હતું ને, સૈનિક અને ચિંતક, એના કારણે જે યુદ્ધના સિદ્ધાંત અને વ્યવહાર બંનેને બહુ સારી રીતે જોડી શક્યા.
અને આ પુસ્તક ઓન વોર ક્યારે આવ્યો?
એ તો એમના મૃત્યુ પછી એમના પત્ની મેરી વોન બ્રુહલે 1832માં પ્રકાશિત કર્યું. ક્લોઝવિટ્ઝે 10 વર્ષથી વધુ સમય એના પર કામ કર્યું હતું, પણ એમના જીવનકાળમાં એ પૂરું નહોતું થયું. એટલે પુસ્તક થોડું અધૂરું છે, ક્યાંક ક્યાંક થોડું અઘરું પણ લાગે, પણ એની જે મૌલિકતા છે, જે ઊંડાણ છે, એ ખરેખર અદ્ભુત છે.
અચ્છા, તો હવે પુસ્તક પર આવીએ. આનો મુખ્ય હેતુ શું છે? શું આ પુસ્તક વાંચીને કોઈ યુદ્ધ જીતી શકે? કોઈ સિક્રેટ ફોર્મ્યુલા છે?
ના ના, એવું બિલકુલ નથી. આ કોઈ રેસિપી બુક નથી કે યુદ્ધ કેવી રીતે જીતવું. ક્લોઝવિટ્ઝનો હેતુ કોઈ નિયમો કે સૂત્રો આપવાનો હતો જ નહીં.
તો પછી?
એમનો હેતુ હતો યુદ્ધના સ્વભાવને સમજાવવાનો. યુદ્ધ ખરેખર છે શું, એ કેમ થાય છે, એની પાછળ કયા પરિબળો કામ કરે છે, એ શાસકોને અને કમાન્ડરોને વિચારવા માટે એમ કે એક ફ્રેમવર્ક પૂરું પાડે છે, ક્રિટિકલ થિંકિંગ માટે પ્રોત્સાહિત કરે છે. અને એનો જે સૌથી મોટો કેન્દ્રવર્તી વિચાર છે એ ફરી પાછો પેલો જ.
યુદ્ધ એ અન્ય માધ્યમો દ્વારા રાજનીતિનું સાતત્ય છે, આ વાક્ય વારંવાર આવે છે. એનો અર્થ જરા વિસ્તારથી સમજાવો ને.
જરૂર. જુઓ, એનો સીધો અને સરળ અર્થ એ છે કે યુદ્ધ કોઈ આકાશમાંથી ટપકી પડતી ઘટના નથી, એ હવામાંથી નથી થતું. યુદ્ધ હંમેશા કોઈક રાજકીય કારણસર, કોઈક રાજકીય ધ્યેય કે ઉદ્દેશ્ય, પોલિટિકલ ઓબ્જેક્ટિવને હાંસિલ કરવા માટે જ લડવામાં આવે છે.
એટલે કે
યુદ્ધ એ રાજકારણનું જ એક એક્સટેન્શન છે, એક બીજું સાધન છે. જ્યારે વાતચીત, કૂટનીતિ, આર્થિક દબાણ વગેરે જેવા અન્ય માધ્યમો નિષ્ફળ જાય, ત્યારે રાજ્યો પોતાની ઈચ્છા મનાવવા માટે બળપ્રયોગ એટલે કે યુદ્ધનો આશરો લે છે. આથી ક્લોઝવિટ્ઝ ભારપૂર્વક કહે છે કે લશ્કરી કાર્યવાહી હંમેશા રાજકીય લક્ષ્યોને આધીન જ હોવી જોઈએ. સેનાપતિએ યુદ્ધ કેવી રીતે લડવું એ નક્કી કરવાનું છે, પણ યુદ્ધ શા માટે લડવું અને એનો અંતિમ ગોલ શું છે એ તો રાજકીય નેતાગીરી જ નક્કી કરવાનું છે.
આ બહુ મહત્વની વાત છે, રાજકારણની સર્વોપરિતા. પણ યુદ્ધ શરૂ થાય પછી તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે ને. આપણે ફિલ્મોમાં જોઈએ છીએ, ઇતિહાસ વાંચીએ છીએ, યોજનાઓ કાગળ પર જ રહી જાય છે, એનું શું?
બરાબર. અને આ જ ક્લોઝવિટ્ઝની બીજી બહુ મોટી સમજ છે. એમણે આ વાસ્તવિકતા માટે એક શબ્દ આપ્યો છે, ઘર્ષણ, ફ્રિક્શન.
ઘર્ષણ?
હા, ફ્રિક્શન. યુદ્ધ કાગળ પર જેવું દેખાય છે ને એટલું સરળ વાસ્તવિકતામાં હોતું નથી. અસંખ્ય નાની નાની અણધારી મુશ્કેલીઓ સતત આવતી રહે છે, જેમ કે હવામાન અચાનક ખરાબ થઈ જાય, ગુપ્ત માહિતી ખોટી નીકળે, સૈનિકો થાકી જાય, રસ્તા ખરાબ હોય, સાધનો બગડી જાય, કોઈ કમાન્ડર નાની ભૂલ કરી બેસે. આ બધું ભેગું મળીને એકદમ સરળ લાગતી યોજનાને પણ અત્યંત મુશ્કેલ બનાવી દે છે.
એટલે પેલું કહેવાય છે ને કે નો પ્લાન સર્વાઇવ્સ કોન્ટેક્ટ વિથ ધી એનિમી, એના જેવું.
બિલકુલ, આ એ જ વાત છે. ક્લોઝવિટ્ઝ કહે છે કે આ ઘર્ષણ અનિવાર્ય છે, એને તમે ટાળી ન શકો. જેમ મશીનમાં ઘર્ષણ હોય છે, એમ યુદ્ધના મશીનમાં પણ હોય છે. તમે સરસ મજાનો પિકનિકનો પ્લાન બનાવો, પણ ત્યાં પહોંચો ને વરસાદ પડે, કોઈ મિત્ર મોડો આવે અને તમે નાસ્તો જ ઘરે ભૂલી ગયા હો, આ બધું જીવનનું ઘર્ષણ છે.
હા, સાચી વાત છે. આ તો રોજ બરોજ અનુભવાય છે. અને બીજો એક શબ્દ પણ સાંભળ્યો છે, યુદ્ધનો ધુમ્મસ, ફોગ ઓફ વોર, એ આ જ છે?
હા, એ ઘર્ષણ સાથે જોડાયેલો ખ્યાલ છે. ધુમ્મસ એટલે યુદ્ધ ભૂમિ પરની અનિશ્ચિતતા અને અસ્પષ્ટતા. કમાન્ડર પાસે ક્યારે સંપૂર્ણ અને સાચી માહિતી હોતી નથી. દુશ્મન ક્યાં છે, કેટલા છે, શું કરી રહ્યા છે, આ બધું ઘણીવાર ધૂંધળું જ હોય છે. નિર્ણયો આ અધૂરી અને ક્યારેક ખોટી માહિતીના આધારે જ લેવા પડે છે. આ ધુમ્મસ અને ઘર્ષણને કારણે જ ક્લોઝવિટ્ઝ કહે છે કે યુદ્ધમાં યોજના કરતાં વધુ મહત્વનું છે કમાન્ડરની પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતા, એની હિંમત અને એનો દૃઢ નિશ્ચય.
અચ્છા, તો એક તરફ રાજકીય તર્ક, સ્પષ્ટ લક્ષ્ય, અને બીજી તરફ આ ઘર્ષણ, ધુમ્મસ, અરાજકતા, આ બે ધ્રુવોને ક્લોઝવિટ્ઝ કેવી રીતે સાંકળે છે?
આ જ યુદ્ધની જટિલ પ્રકૃતિ છે, અને એને સમજાવવા માટે ક્લોઝવિટ્ઝ એક બહુ સુંદર રૂપક વાપરે છે, અદ્ભુત ત્રિમૂર્તિ.
વન્ડ્રસ ટ્રિનિટી,
ત્રિમૂર્તિ, શેની. એ કહે છે કે યુદ્ધ એ મૂળભૂત રીતે ત્રણ અલગ અલગ વૃત્તિઓ કે શક્તિઓનું એક અનોખું ગતિશીલ મિશ્રણ છે. એક છે હિંસા, દ્વેષ અને શત્રુતા. આ મૂળભૂત આવેગ છે જે મોટે ભાગે લોકો સાથે જોડાયેલો છે. લોકોનો ગુસ્સો, જુસ્સો, દેશભક્તિ, આ બધું યુદ્ધને ભડકાવે છે અને ટકાવી રાખે છે.
બીજું
છે તક અને સંભાવનાની રમત. આ યુદ્ધભૂમિનું ક્ષેત્ર છે જ્યાં સેના અને કમાન્ડરની બહાદુરી, સર્જનાત્મકતા અને હા, નસીબ પણ કામ કરે છે. આ એ જ ઘર્ષણ અને ધુમ્મસવાળો વિસ્તાર છે જ્યાં કંઈ પણ થઈ શકે છે.
અને ત્રીજું
છે નીતિના સાધન તરીકે શુદ્ધ તર્ક. આ સરકાર અને રાજકારણનો વિસ્તાર છે. યુદ્ધ શા માટે લડવું, એના ઉદ્દેશ્યો શું હોવા જોઈએ, ક્યારે શરૂ કરવું, ક્યારે પૂરું કરવું, આ બધી ગણતરીઓ અને નિર્ણયો તર્ક પર આધારિત હોવા જોઈએ.
વાહ, એટલે કોઈપણ યુદ્ધમાં આ ત્રણેય લોકોનો જુસ્સો, સેનાનું સાહસ, નસીબ અને સરકારનો તર્ક હાજર હોય છે, પણ એમનું પ્રમાણ બદલાતું રહે છે.
બરાબર કહે. કોઈ યુદ્ધમાં જુસ્સો વધુ હાવી હોય તો કોઈમાં તર્ક, ક્યારેક સેનાની કુશળતા નિર્ણાયક બને તો ક્યારેક એક નાનકડી અણધારી ઘટના આખી બાજી પલટી નાખે. ક્લોઝવિટ્ઝ કહે છે કે સફળ નેતા કે વ્યૂહરચનાકાર એ છે જે આ ત્રણેય તત્વોને સમજે અને એમના વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકે.
ખૂબ સરસ રીતે સમજાવ્યો. હવે આ સમજ સાથે આપણે યુદ્ધ લડવાની વાત પર આવીએ. લડાઈ, એન્ગેજમેન્ટ વિશે ક્લોઝવિટ્ઝ શું માને છે? શું બસ દુશ્મનને ખતમ કરી દેવા એ જ ધ્યેય છે?
ક્લોઝવિટ્ઝ લડાઈને યુદ્ધનું મુખ્ય સાધન ગણે છે, એ વાત સાચી. પણ એનો હેતુ માત્ર શારીરિક સંહાર નથી. અસલી હેતુ છે દુશ્મનની લડવાની ઈચ્છા, વિલ ટુ ફાઇટ, ને તોડી નાખવાનો. એમને માનસિક રીતે એટલા હતાશ કરી દેવા કે તેઓ હાર સ્વીકારી લે અને તમારા રાજકીય ઉદ્દેશ્ય સામે નમતું જોખે.
એટલે શારીરિક નુકસાન કરતા મનોળત તોડવું વધુ મહત્વનું છે.
હા, જોકે ક્લોઝવિટ્ઝ એ પણ માને છે કે આ માટે ઘણીવાર નિર્ણાયક લશ્કરી કાર્યવાહી જરૂરી બને છે. એ થોડી કડવી વાત કહે છે કે ખોટી માનવતાના નામે જો તમે જરૂરી રક્તપાત ટાળો તો કદાચ યુદ્ધ વધુ લાંબો ચાલે, વધુ અનિર્ણાયક બને અને અંતે તો કુલ મળીને વધુ લોહિયાળ સાબિત થાય. એટલે ક્યારેક ઝડપી નિર્ણાયક ફટકો મારવો જરૂરી બની જાય છે.
થોડું અઘરું લાગે છે આ સાંભળવું, પણ કદાચ યુદ્ધની વાસ્તવિકતા આવી જ હોય છે. અને રણનીતિ વિશે શું? દુશ્મનની નબળી કડી કઈ રીતે શોધવી?
અહીં ક્લોઝવિત્ઝ એક બીજો મહત્વનો ખ્યાલ આપે છે, ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, શ્વેરપુંટ. જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા ફોકલ પોઈન્ટ.
એટલે કે
આ કોઈ ભૌગોલિક કેન્દ્ર નથી, પણ દુશ્મનની શક્તિ અને પ્રતિકારનો મુખ્ય આધારસ્તંભ છે. એ એમની સૌથી મજબૂત સેના હોઈ શકે, એમની રાજધાની હોઈ શકે, એમના મહત્વના સાથી દેશો હોઈ શકે, એમના નેતાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોઈ શકે, અથવા તો લોકોનું મનોબળ પણ હોઈ શકે. સફળ રણનીતિ એ છે કે તમે દુશ્મનના આ ગુરુત્વાકર્ષણ કેન્દ્રને બરાબર ઓળખો અને તમારી બધી શક્તિ એના ઉપર કેન્દ્રિત કરીને પ્રહાર કરો. જો એ કેન્દ્ર તૂટી જાય તો દુશ્મન આખો ભાંગી પડે, જાણે કોઈ ઇમારતનો મુખ્ય આધારસ્તંભ તોડી નાખો એમ.
વાહ, આ બહુ રસપ્રદ કોન્સેપ્ટ છે. અને પેલી વાત, હુમલો કરવો સારો કે સંરક્ષણ કરવું?
આ ક્લોઝવિટ્ઝનો એક સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલો વિચાર છે અને થોડો વિરોધાભાસી પણ લાગે છે.
કઈ રીતે?
એ કહે છે કે સંરક્ષણ, ડિફેન્સ, એ યુદ્ધનું સ્વાભાવિક રીતે વધુ મજબૂત સ્વરૂપ છે, જ્યારે હુમલો, અટેક, એ નબળું સ્વરૂપ છે.
એમ કેમ? સામાન્ય સમજ તો એમ કહે છે કે હુમલો કરનાર વધુ શક્તિશાલી હોય, એ તો જીતવા નીકળ્યો છે.
હા, હુમલાનો હેતુ સકારાત્મક છે, કંઈક મેળવવું, જીતવું, જ્યારે સંરક્ષણનો હેતુ નકારાત્મક છે, પોતાની પાસે જે છે તે જાળવી રાખવું. પણ ક્લોઝેવિટ્ઝ કહે છે કે સંરક્ષણ કરનારને ઘણા કુદરતી ફાયદા મળે છે.
જેવા કે?
જેમ કે એ પોતાની જાણીતી ભૂમિ પર લડી રહ્યો છે, એને સ્થાનિક લોકોનો ટેકો મળી શકે છે, એની સપ્લાય લાઇન ટૂંકી હોય છે, અને સૌથી મોટો ફાયદો એ રાહ જોઈ શકે છે. એ હુમલાખોરની ભૂલની, એના થાકવાની, એની શક્તિ ઘટવાની રાહ જોઈ શકે છે.
અચ્છા.
ક્લોઝેવિટ્ઝ આને હુમલાનો પરાકાષ્ઠા બિંદુ, કલ્મિનેટિંગ પોઈન્ટ ઓફ અટેકથી સમજાવે છે. જેમ જેમ હુમલાખોર દુશ્મનના પ્રદેશમાં ઊંડે ઉતરતો જાય, તેમ તેમ એની સપ્લાય લાઇન લાંબી થતી જાય, એના સૈનિકો થાકતા જાય, એનું બળ વિખેરાતું જાય. એક સમય એવો આવે છે જ્યારે એની હુમલો કરવાની શક્તિ એના મહત્તમ બિંદુએ પહોંચીને ઘટવા માંડે છે. આ જ પરાકાષ્ઠા બિંદુ છે. કુશળ સંરક્ષણ કરનાર આ બિંદુની રાહ જુએ છે અને પછી વળતો હુમલો કરે છે, જ્યારે હુમલાખોર સૌથી નબળો હોય.
એટલે સંરક્ષણ એટલે ખાલી બેસી રહેવું એવું નથી?
બિલકુલ નહીં. ક્લોઝવિટ્ઝ કહે છે કે સફળ સંરક્ષણ એ સારી રીતે મારેલા ફટકાઓથી બનેલી ઢાલ જેવું છે. એ નિષ્ક્રિય નથી, પણ યોગ્ય સમયે વળતો પ્રહાર કરવા માટેની તૈયારી છે.
આ તો ખરેખર બહુ ઊંડી વાત છે. બિઝનેસમાં પણ ઘણીવાર જોવા મળે છે. માર્કેટમાં જે જૂની સ્થાપિત કંપની હોય એ નવા આવનાર સામે ઘણીવાર આવી રક્ષણાત્મક સ્ટ્રેટેજી અપનાવે છે, એની ભૂલની રાહ જુએ છે.
ચોક્કસ. એટલે જ મેં કહ્યું કે ક્લોઝવિટ્ઝના સિદ્ધાંતો માત્ર યુદ્ધ પૂરતા સીમિત નથી.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ક્લોઝવિટ્ઝના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય, ખાસ કરીને આજના સમય માટે, તો કયા કહી શકીએ?
મને લાગે છે કે મુખ્યત્વે ત્રણ ચાર વાતો છે જે આજે પણ એટલી જ, કદાચ વધુ મહત્વની છે. એક, રાજકારણની સર્વોપરિતા. કોઈ પણ મોટો પ્રયાસ હોય, ભલે યુદ્ધ હોય, બિઝનેસ પ્રોજેક્ટ હોય કે સામાજિક આંદોલન, એની પાછળ એક સ્પષ્ટ તર્કસંગત ધ્યેય હોવો જ જોઈએ, અને બધા સાધનો, બધી શક્તિ એ ધ્યેયને હાંસલ કરવા માટે જ વપરાવી જોઈએ. દિશા વગરની મહેનત નકામી છે.
બરાબર. બીજું?
અને મુશ્કેલીઓ સામે ટકી રહેવાની હિંમત, એટલે કે સ્થિતિસ્થાપકતા. આ પ્રોજેક્ટ મેનેજમેન્ટથી લઈને અંગત જીવન સુધી બધે જ લાગુ પડે છે.
સાચી વાત. અને ત્રીજું?
ત્રીજું, માનવીય તત્વનું મહત્વ. ક્લોઝવિટ્ઝ મનોબળ, નેતૃત્વ, હિંમત, લોકોનો ટેકો, જુસ્સો, આ બધા નૈતિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો પર ખૂબ ભાર મૂકે છે. એ કહે છે કે ઘણીવાર આ અમૂર્ત લાગતી બાબતો ભૌતિક સાધનો જેમ કે સૈનિકોની સંખ્યા કે હથિયારોની ગુણવત્તા કરતાં પણ વધુ નિર્ણાયક સાબિત થાય છે. આપણે રમતગમતમાં, ચૂંટણીઓમાં કે કોઈ સંસ્થામાં પણ આ અનુભવીએ છીએ.
અને ચોથું?
ચોથું, કદાચ પેલું સંરક્ષણનું મહત્વ. હંમેશા સામે ચાલીને હુમલો કરવો એ જ શ્રેષ્ઠ માર્ગ નથી હોતો. ક્યારેક પોતાની સ્થિતિ મજબૂત બનાવવી, ધીરજ રાખવી અને સામા પક્ષની નબળાઈનો યોગ્ય સમયે લાભ ઉઠાવવો એ વધુ સ્માર્ટ વ્યૂહરચના હોઈ શકે છે. ઉતાવળમાં લીધેલા પગલાં ભારે પડી શકે છે.
બહુ સરસ. ક્લોઝવિડ્સના કેટલાક વાક્યો પણ એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય. પેલું રાજકારણવાળું તો છે જ, બીજું કંઈ યાદ આવે એવું?
હા, એક બહુ પ્રખ્યાત છે. યુદ્ધમાં બધું ખૂબ સરળ છે, પરંતુ સૌથી સરળ વસ્તુ મુશ્કેલ છે.
હા, આ સીધું પેલું ઘર્ષણ સમજાવે છે ને?
બરાબર. કાગળ પર જે એકદમ સીધું સાદું લાગે એને વાસ્તવિકતામાં પાર પાડવું એ જ સૌથી અઘરું કામ છે, કારણ કે પેલી અસંખ્ય નાની અડચણો આવીને ઊભી રહી જાય છે.
અને પેલું હિંમત વિશે પણ કંઈક હતું ને?
હા, હિંમત સર્વથી ઉપર યોદ્ધાનો પ્રથમ ગુણ છે. અને અહીં ક્લોઝવિડ્સ માત્ર શારીરિક બહાદુરીની વાત નથી કરતા, એનાથી વધુ એ નૈતિક હિંમત, મોરલ કરેજની વાત કરે છે. એટલે કે જવાબદારી લેવાની હિંમત, અનિશ્ચિતતા અને દબાણ વચ્ચે અઘરા પણ સાચા નિર્ણયો લેવાની હિંમત. એ કહે છે કે બુદ્ધિ ગમે તેટલી તેજ હોય, પણ જો આ નૈતિક હિંમત ના હોય તો કમાન્ડર ધુમ્મસમાં અટવાઈ જાય છે.
ખરેખર આ બધા વિચારો આપણને બહુ વિચારતા કરી મૂકે છે. અને જેમ તમે કહ્યું એમ, આ ફક્ત યુદ્ધ કે સૈન્ય પૂરતું નથી, આપણે સામાન્ય જીવનમાં આમાંથી શું લઈ શકીએ, ક્યાં ઉપયોગી થઈ શકે?
અરે, ઘણી બધી રીતે. દાખલા તરીકે બિઝનેસ જગતમાં તમારી હરીફ કંપનીનું અસલી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર શું છે, એમની મુખ્ય તાકાત ક્યાં છે એ સમજવું. માર્કેટમાં આવતા અણધાર્યા બદલાવ એટલે કે ઘર્ષણ માટે હંમેશા તૈયાર રહેવું અને ઝડપથી પોતાની સ્ટ્રેટેજી બદલવી. તમારી પ્રોડક્ટ કે સર્વિસનો સ્પષ્ટ હેતુ શું છે એ બરાબર નક્કી કરવું.
હા, અને બીજું?
પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કોઈ મોટો પ્રોજેક્ટ લો તો પહેલેથી માનીને ચાલો કે બધું પ્લાન મુજબ નહીં થાય, મુશ્કેલીઓ આવશે. એના માટે માનસિક રીતે તૈયાર રહેવું અને પ્લાન બી રાખવો. ઓછી માહિતી, ધુમ્મસ હોય ત્યારે પણ નિર્ણય તો લેવો જ પડશે એ સ્વીકારવો.
અને વ્યક્તિગત રીતે પણ?
ચોક્કસ. આપણે કોઈ મોટો ગોલ સેટ કરીએ, જેમ કે પરીક્ષા પાસ કરવી કે વજન ઉતારવું. ક્લોઝવિટ શીખવે છે કે લક્ષ્ય સ્પષ્ટ રાખો, પણ રસ્તામાં આવતી અડચણો, ઘર્ષણથી નિરાશ ન થાઓ, એનો સામનો કરો. જરૂર પડે તો રસ્તો બદલો, પણ લક્ષ્ય તરફ આગળ વધતા રહો. દ્રઢતા અને અનુકૂલન જરૂરી છે.
ખૂબ સરસ. એટલે ક્લોઝવિટ્સ આપણને તૈયાર જવાબો નથી આપતા, પણ વિચારવાની, પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની એક પદ્ધતિ આપે છે. વાસ્તવિકતાને સમજવાની અને સ્વીકારવાની વાત કરે છે અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું કહે છે. મને આખી ચર્ચામાંથી અંગત રીતે એ શીખવા મળ્યું કે આ ઘર્ષણ અને ધુમ્મસ એ કોઈ અપવાદ નથી, પણ જીવનની સહજ પ્રક્રિયાનો ભાગ છે. એને સ્વીકારીને, એની વચ્ચે માર્ગ કાઢીને આગળ વધવું, એ જ કદાચ સફળતાની ચાવી છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરતી વાત એ લાગી કે ક્લોઝવિટ્સે યુદ્ધ જેવી અતિ જટિલ ભાવનાત્મક અને હિંસક બાબતને પણ કેટલી ઊંડી તાર્કિક રીતે સમજાવી છે. ખાસ કરીને પેલી ત્રિમૂર્તિનો ખ્યાલ, તર્ક, જુસ્સો અને તક, એ ખરેખર દર્શાવે છે કે મોટાભાગની મોટી માનવીય પ્રવૃત્તિઓ આ ત્રણેયના મિશ્રણથી જ ચાલે છે. અને હા, રાજકીય ઉદ્દેશ્યની સ્પષ્ટતા પર એમનો જે ભાર છે એ તો આજે પણ એટલો જ, બલકે કદાચ વધુ મહત્વનો છે.
અને આપણે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. ક્લોઝવિટ્સે મુખ્યત્વે એવા યુદ્ધોની વાત કરી જે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે થતા હતા. પણ આજનો યુગ જુદો છે. આજે આતંકવાદી જૂથો જેવા નોન સ્ટેટ એક્ટર્સ છે, અસમપ્રમાણ યુદ્ધ છે જ્યાં લડનારા પક્ષોની તાકાતમાં બહુ મોટો તફાવત હોય છે. આવા સંજોગોમાં ક્લોઝવિટ્સના સિદ્ધાંતો કેટલા સુસંગત રહે છે? શું એમની પેલી ત્રિમૂર્તિનું બેલેન્સ આજે બદલાઈ ગયું છે? આ એક પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.